Om Namah Siddhivya. Om Namah Siddhivya. Om Namah Siddhivya. Namo Adhyankaram, Namo Siddharam, Namo Ayadhyanam, Namo Adhyayanam, Namo Yuri Savasam, Namo. Atmanam, Shashvidran, Siddharaj Manisha, Mangyachana Neshu, Shri Dineshashen Guru Namo, Nana Vidasukhakar, Akamanita Yupadeshati, Kari-mangala-chār Sumi-dina-śāśana-miyātama-no-śāśana-śrut Jāki-dukha-hāri-sukha-kāri-sāthi-śāśana Jāko-gura-bhadra-kartā-gura-bhadra-chāko-jāni Bhadra-gura-thāri-bhavya-karatam-pāsana Aise-sāre-śāstra-ko-prakāshe-arta-jīvani-ko Vane-upakāra Vane-upakāra-lāshī-mitya-brabha-vāsana ताकि देश भाषा कर अर्थ को प्रकाश कर जाति मंत्र बुद्धि होके होता अर्थ भाषण जाति मंत्र बुद्धि होके होता अर्थ भाषण जो लक्ष्मी के निलय रूप युनि अविनाशी प्रभु को धार गंधर शु आत्मानु शासन भवि जनों को है शिवकार हे आत्मन तू दुख से डरता सुख की वांछा करता इसीलिए मैं दुखहारी सुखकारी रचना करता मधुर विपाक की उपदेशामृत यह यदि कटु विभाषित हो कटु औषधि ग्राहक रोगी बन किंचित तू भय भीत न हो किंचित तू भय भीत न हो गुरुभद्र आचार्य देव द्वारा रचित आज मानु शासन ग्रंथ विराजमान छे एक पछी कथा ऊपर घणा समय थी आपणे आ ग्रंथ नो स्वाध्याय करी रह्या छे बहु ज सरल अने बहु ज वैराग्य अने ज्ञान की संधि सहित ये कोई गाथाओ आचार्य लिखी छे આપણે ગયા વખતે 230 નંબર 229 નંબર ગાથા ઉપર કહ્યું હતું આજે આપણે 230 નંબર ગાથા ઉપર સ્વાધ્યાય કરીશું ઘણી માર્મિક ગાથા છે આ બધી પ્રેરણાઓ ગુણિરાજોને આપી છે પણ આપણે આપણા જીવનમાં આ બધી જ પ્રેરણાઓ ગ્રહણ કરવાની યથાશક્તિ જે સરસ ગાથા છે आशा रूपी शत्रु से सावधान रहने की शिक्षा सुखेते उत्थानी का अपने वैसी आशा रूपी शत्रु आशा है तृष्णा अपने पूजा में अपन आते हैं ना तृष्णा की खाई खूब बनी पर रिक्त रही रिक्त रही आशा रूपी शत्रु से सावधान रहने की शिक्षा शिक्षा आई थी मुनिराज ने मुनिराज पोता आई थी बीजा मुनिराज ने आई थी આપણને પણ આવી છે આપણે પણ શિક્ષા ગ્રહણ કરી કારણ કે દુઃખનું મૂળ મોહ અને મોહની સાથે રહેલી મોહ છે એટલે અનેક પ્રકારની ઈચ્છાઓ વાંછાઓ અને તૃષ્ણા અને એ પ્રકારના અભિપ્રાયની વિપરીતતાના કારણે એ પ્રકારનો ભાવ નિરંતર રહ્યા કરે છે જે આવાથી વાંચીએ પછી થોડુંક આપણે એક પ્રેઝન્ટેશનના માધ્યમથી જે આજની ગાથા ચાલી પૂજ્ય ગુજરાતીના પ્રવચનમાં બીજી ગાથા તો એને આપણે થોડું સારું કહીશું કારણ કે એક પાછો ગેપ થઈ જશે તો એક સારું આપણે પ્રેઝન્ટેશનના માધ્યમથી બીજી ગાથાનો સાર આ ગાથા સાથે કનેક્ટ કરીને લઈશું મુજે જો કેટલાક શબ્દો કેટલા સરસ છે રૂપાલ મુજે શ્રુત જ્ઞાન તે સમસ્ત પદાર્થો કા જ્ઞાન હે ઇસીલીએ આશારૂપી શત્રુ मेरा कुछ नहीं बिगाड़ सकते ऐसा विचार करके आशा रूपी शत्रु से निर्भय होना उचित नहीं है भाषा समझे अरे मुझे शुद्ध ज्ञान से समस्त पदार्थों का ज्ञान है એટલે તમે આપણે લઈ શકીએ ના કે ભાઈ એ જે સમ્યક જ્ઞાન છે અને સમસ્ત પદાર્થો પર જ્ઞાન છે વિજ્ઞાન છે તો પણ પોતાને બોધ આપે છે શું બોધ આપે છે કે બીજાને બોધાવે છે પોતાને પણ બોધ આપે છે અને બીજાને પણ આપે છે શું બોધ આપે છે કે આશા રૂપી શત્રુ शत्रु मेरा कुछ नहीं बिगाड़ सकते, ऐसा विचार करके आशा रूपी शत्रु से निर्भय होना उचित नहीं है। यही शिक्षा श्री गुरु शिष्य को आगामी छंद में देते हैं। पोता ने बोध अने शिष्य गण पर ये बोध आते जैसु कैसा है। मैं ज्ञानी हूँ मुझे नहीं कुछ हानि, ज्ञान का गर्व न कर, तीन भुवन को शुद्ध करे आशा की न उपेक्षा कर। क्या रे कई आशा जीव ए मार्ग थी थोड़ो पर विचलित ना थाय एवी प्रेरणा आपे छे। थोड़ा उदाहरण ये तो सत्मान देखो उदाहरण कितनु सरस है। उदाहरण तो आप आखी ने समझाए थे पे आम तो छे। देखो जल निधि में अगाध जल प्रवाहित बड़वानल से, शत्रु गोद में जिसकी बैठा कैसे शांति मिली। कितनी सरस गाथा है ना। शत्रु गोद में जिसकी बैठा है ना, जिसकी गोद में शत्रु बैठा है गोद में साप हो साप आई जाए तो के निश्चिंत बेसते बोले है भाग से पाचे सी हो भागे सी तो छोड़ो कूतरो तो केवो भागे है। शत्रु गोद में बैठा जिसकी बैठा कैसे शांति मिले। अनंतानुबंधी लै लो, अप्रत्या भूमिका अनुसार लै लो, मैंने मुनिराज ने लै लो तो पांच पांडव याद आ रहे हैं। खाली एक विकल्प कहो, एक ही आशा के लिए इच्छा उपयोग लगाड़ी कई इच्छा एक ही इच्छा आशा कृष्ण एक एवं विकल्प संचलन नो इतना मुनिराज ने शू थत पति। हवे हमें विचार कर आपने तो समझाई के आखो दिवस संकल्प विकल्प न जाल में निरंतर आपो उपयोग आपो विकल्प अभिप्राय समय शक्ति वीर्य बधू આટલું બધું મળ્યું પાંચ ગામ ખાવા માટે લડાય એટલે બહુ માનવી ગાથા છે। અને મેં આમાં આશા ને હાઈલાઈટ કર્યું છે, આમાં નો ડાઉટ કૃષ્ણ ને હાઈલાઈટ કર્યું છે અને કૃષ્ણ शत्रु मुझ जैसे ज्ञानवंत का कुछ नहीं बिगाड़ सकता। इस प्रकार ज्ञान के गर्व से आशा रूपी शत्रु को कमजोर नहीं समझना चाहिए। यह शत्रु को कभी कमजोर नहीं समझना चाहिए है ना। यह यानी शत्रु कौन, कोई पर द्रव्य आपको शत्रु छे नहीं। अपन अगर आ व्यक्ति विरोध करे छे, आ व्यक्ति कई कही गयू समझाई छे कि कोई उदय खराब छे अने आमा तो हमरा तो पूछो नहीं, हमरा तो शू कहे कि पनोती लागी छे है ना, अने महिला थी तो पनोती लागी छे उदय नो तो पूछो नहीं, एक पछी एक आम थयू नाम छे नाम छे। हवे अहीं मारे समय नथी, गई काले दादर में एक बहु सरस विषय लीधो સારા સાત કર્મ ને અને વચ્ચે અડધો કર્મ, અડધો કર્મ પણ એ શત્રુ પર દર્શન મોહન હું તમને મોકલી છે પ્રેઝન્ટેશન, એ દર્શન મોહન ને વચ્ચેના સર્કલ માં રહ્યા, દર્શન મોહ અને એના ઉદય માં જોડાઈને નીચે દેટ ઇઝ ધ મિડલ સર્કલ। હવે સારા સાત કેમ કહું છું, આજુબાજુ સારા સાત સર્કલ ડ્રો કર્યા, સારા સાત કેમ, કારણ કે મોહનીય કર્મ માંથી દર્શન મોહ વચ્ચે રહી દીધો સમજાય છે। ચાલીસ રમો પણ બાર ચારિત્રમો નો વિકાસ, દર્શન મો ની વિપરીતતા ઇન ધ સેન્ટર, આઈ અન્ડરસ્ટેન્ડિંગ, જ્ઞાનવર્ણીય કર્મ નો ઉદય, દર્શનાવર્ણીય વેદનીય આયુ નામ ગોત્ર અંતરાય ઓલ દેટ ઇન ધ ડિફરન્ટ સર્કલ રાઈટ। હવે એ બધા ઉદય અને એમાં બનતી જે પરિસ્થિતિઓ છે ખરેખર એ દુઃખ નું કારણ છે સમજાય છે। જ્ઞાન ના વર્ણીય કર્મ નો એક 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 પણ ઘટિત કર્યું આખો વ્યક્તિ એના પર ખાલી દીધો એટલો આનંદ આવ્યો। જ્ઞાનવર્ણીય કર્મ એનો જે ઉદય છે એમાં જ્ઞાન ધરતાઈ છે તે દુઃખ નું કારણ છે, જ્ઞાનવર્ણીય નો શિક્ષક એમાં જ્ઞાન પ્રગટ થયું સ્વભાવ નો છે એ તો બંધ નું કારણ નથી, એ રીતના દર્શનાવર્ણીય એટલા અંતરાય કર્મ, અને ચારિત્રમો માં વિકાસ છે જ્ઞાની ને પણ
અહંકારવાદી ભાવ થાય છે તો એ પણ અનંતનું કારણ હશે. બસ એ જ્ઞાન ના ઉગાડ માં ગર્વ કરે, એ જ્ઞાન ના હોય તો ભીનતા નો અનુભવ કરીને પોતાને પામણ માને. અને માન્યતા એ બીજા નવીન કર્મ ના બનીનું કારણ. નામ ગોત્ર સમજાય છે તો અગાતી છે, અને અગાતી માં તો એનો સંબંધ તો બાહ્ય સહયોગ સાથે છે, તો એ ક્યાં દુઃખ નું કારણ છે? પણ વચ્ચે નું થાય છે એ મો અગર સમજાય છે એને પોતાનું માને છે તો જીવ દુઃખી થાય. એટલે સૌથી પહેલા જે સર્કલ છે એમાં સૌથી પહેલા કયો સર્કલ માં ભાવ થશે? વચ્ચે. પછી ચારિત્ર મો એટલે રાગાદી ભાવ, બરાબર. અને પછી ત્રણ ગાતી કર્મ, અને પછી ચાર અગાતી કર્મ. આ ચાર કર્મ નો કોના કારણે થાય? સૂર્યવેદી સાથે 4000 ની ઈચ્છા લખી છે કે મોક્ષા પ્રકાર છે, કોઈને ખબર છે? કેટલી વાર લીધી હશે આપડે 4000 ની ઈચ્છા? બોલો બધા, બધા મોડું હલાય છે પણ બોલો. બધાને ખ્યાલ છે, કોઈ એવું કઈ નવી નવો વિષય નથી. સમજાય છે? વિષયોની ઈચ્છા, કશાયની ઈચ્છા, અને કશાયની પણ ઈચ્છા, અને અંદરથી ક્રોધ આવે તો હમણાં સિચ્યુએશન બરાબર નથી, પછી છોડી દઈશ. છોડીશ નહીં. તમને સમજાય છે આ ઈચ્છા? હવે આ જીવને માને છે, આ જીવનો ઘાત કરે છે, આ ઘાતી કર્મના બધું કારણ છે, આકુરતાનું કારણ છે, સ્વભાવની વિરાગના છે. કેટલું નુકસાન થાય છે જીવને નથી ખબર. હમણાં સિચ્યુએશન બરાબર નથી, પછી ટાઈમ આવશે ત્યારે જોઈશ. સમજાય છે? હવે બોલો, આવી એક આ ભાવ, આ એક વ્યય ભાવ જીવને ક્યાં લઈ જાય? યાદ છે? આપણે યાદ છે આપણે બે ચાર દિવસથી બોલીએ, સંસાર કી હોશિયારી નિગોદ કી તૈયારી. આના પર વિચાર કરો. થોડું કમી ને ગંભીર થવાનો સમય આવી ગયો. સમય નથી ખબર આપણને, સમય નહીં લગતા, સમય બદલને મેં આજની ગાથા હું વાંચી દી. ઇસીલીએ જો સમય હૈ ઉસકો સમય નામક પ્રમાણ કે વિષય કો સમજ કે ઉસમે રહા સમય સાર કા આશ્રય લે કે પર્યાય મેં સ્વ સમય પ્રગટ કરકે પણ સમય કા ભાવ કર લે. લાગુ થઈ ગયું? સમજાયું? આજનો સાર, જો સમય હૈ, સમય મતલબ ટાઈમ, ફર્સ્ટ સમય નો મીનિંગ ટાઈમ, તો જો સમય હૈ ઉસકો સમય નામક પ્રમાણ કે વિષય કો સમજ લે. સમજ કા ક્યા કર, ઉસમે રહા જો સમય સાર હૈ છુપા હુઆ હૈ ના, ઉસકા આશ્રય લેકે પર્યાય મેં સ્વ સમય કો પ્રગટ કરકે જો પર સમય બનાય ઉસકા અભાવ. યહી સમય કા સદુપયોગ હૈ. અન્ડરસ્ટેન્ડિંગ? સમજાય છે? તો સંસાર શું લાઈક શું બોલ્યા આપણે? રૂપાબેન, સંસાર કી હોશિયારી નિગોદ કી તૈયારી. સંસાર ની હોશિયારી, આઈ એમ સમથિંગ, મને આવડે છે, મેં આમ કરી નાખ્યું, મેં આમ કરી નાખ્યું. સમજાય છે? સંસાર થી હોશિયારી નિગોદ થી તૈયારી, અને સ્વભાવ થી હોશિયારી મોક્ષ થી તૈયારી. સ્વભાવ થી હોશિયારી મોક્ષ થી તૈયારી. એ ચીજો એટલે હા, ચાર ઈચ્છા જલ્દી તોડે મારી ખાવ અને તો વિષય. અચ્છા, તમે એટલે તમે શું કહો, શું યાદ નથી આવ ગયા? તમે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ન જોયું તો શું જોયું? સમજાય છે? એટલે મોડી મોડી એકબીજાને અનેક પ્રકારની વિષયની ઈચ્છા ઉત્પન્ન કરાવશે. બી શું કરશે? અચ્છા તમે એટલે અમે ગઈકાલે જ મેં કીધું કડક છે, કહું કડક તો કઈ નથી, કઈ કીધા વગર તો લેવાશે ને, એટલે કઈ દેવા દો. ગઈકાલે વાત કેવી રીતે દાદા, મેં કીધું એક મહિનાના અંદરમાં જેને પણ પૂછે ને પછી ક્યાં ગયા વેકેશન ઝાપા, જેને પણ પૂછો. પછી મને કીધું કે આ દરેક જાપાન માં કઈ છે હમણાં થી બધા, જેને પૂછે જાપાન, જેને પૂછે જાપાન, જેને પૂછે જાપાન. પછી મને એક જણે કીધું કે તમને એટલી વાર ખબર પડતી કે હમણાં જાપાન છે, હવે બીજે કઈ જવાય એવું નથી. તમને ખ્યાલ આવે છે? તો આપણે બહાર માં ગયા સો અલગ, વી ગો વેર સેફ્ટી ઇઝ દેર. બધું ઉજાદી એવું કઈ છે ને, તો ઠીક છે. આચાર્ય કહે છે કે આખા વિશ્વમાં શરીર પર્યાય ને તારા ઉપયોગ ને લેવા માટે સેફેસ્ટ પ્લેસ કઈ છે? તારો ખ્યાલ આવે છે? એનો નિર્ણય નથી કરતો. કેવી સિક્યોરિટી? કેવી સિક્યોરિટી બોલો? એક દિવસ ની, બે દિવસ ની, 10 વર્ષ, એક બહુ, બે બહુ ની નહીં, અનંત કાળ ની સિક્યોરિટી કરી. ખાલી એક નિર્ણય ની જરૂર છે. તો વિષય સંદાય છે, વિષય કશાય, અને પછી કઈ ઈચ્છા, પુણ્યનો ઉદય હોય ને, પુણ્યનો ઉદય,
ઘર કુટુંબ પરિવાર બધું અનુકૂળ હોય, કમા કમા વાવા બધું થતું હોય, સમજાય ને,
તો પુણ્યના ઉદયને બનાવી રાખવાની ઈચ્છા, કે બન્યો રહે, બન્યો રહે, કશા બધું બન્યું છે, બન્યું છે, બધાને બન્યું છે ને, અમારે બન્યું છે, કોઈનું ના બગડે, અમારે ના બગડે,
ખ્યાલ આવે છે.
તો ત્રીજો પોઈન્ટ કયો, પુણ્યના ઉદયને બનાવી રાખવાની, ટકાવી રાખવાની ઈચ્છા, પણ એ સારા આધી છે. અને ચોથી પાપનો ઉદય ના આવે એવી ઈચ્છા, સમજાય છે, ચાર પ્રકારની ઈચ્છાની વાત છે. ચલો આજે ઘણો બધો વિષય લેવો છે, જોશું કે છે, આ બાકી લઈને હવે રીડિંગ કરી લઈએ. હવે ઉદાહરણમાં બહુ સરસ છે, દાવાનળનું ઉદાહરણ આપ્યું છે, દાવાનળ જો છે, દાવાનળ ફોરેસ્ટ ફાયર હોય, ફોરેસ્ટ ફાયર એનું ઉદાહરણ આપ્યું છે. જો યહ આશા રૂપી, હા હા જો એ છે, બહુ સરસ, યહ આશા રૂપી શત્રુ મુજ જૈસે જ્ઞાનવંત કા કુછ નહીં બિગાડ સકતા, ઇસ પ્રકાર જ્ઞાન કે ગર્વ સે આશા રૂપી શત્રુ કો કમજોર નહીં સમજના ચાહીએ. યહ તીનો લોકો કા મહાભયંકર અદ્વિતીય વૈરી હૈ. એક એક શબ્દ જો સમજાય, મહાભયંકર અદ્વિતીય, દાદા જેવો બીજો કોઈ વૈરી જીવનો નથી, इसे सर्वथा दूर ही करना चाहिए. यह बात दृष्टांत द्वारा समझाते हैं, बराबर. सर्वथा दूर करना चाहिए, ये तो बराबर. गुरु ने इसलिए 45 वर्ष आई है, इसको सर्वथा दूर कैसे करे, या तो इसको दूर करने की शुरुआत कैसे करे, उसका उपाय गुरु ने बताया, जो आचार्यों ने शास्त्रों में लिखा था, समझा. दूर करो अपने का उपाय शू, को दूर थे શું કાર આપશું તો દૂર થશે, એ ઉપાય ગુજેશી આપણને સમજાય. દેખો અગાધ જલ વાલે સમુદ્ર કો ભી બળવાનલ સોખ લેતા હૈ, સમજાય છે. એટલે અગ્નિ હોય અને તમે અગાધ સમુદ્ર નું પાણી પણ એમાં નાખો તો પણ એ બુઝાવે છે, સમજાયું. એવી રીતના ઈચ્છા રૂપી જે અગ્નિ છે, તૃષ્ણા છે, જ્વાલા છે, એમાં તમે ગમે તેટલા વિષય સચાઈ રૂપી સાધનો લઈ આવો તો પણ આગળની ગાથાઓમાં આવી હતી, શરૂઆતની જે ગાથામાં, કે તૃષ્ણાની ખાઈ એટલી મોટી છે, એટલી મોટી છે કે આખા જગતના પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોના સાધન લઈ આવો તો પણ એ એક ખૂણામાં રહી જશે અને એક ખાઈ ખાલી રહી છે, ખાલી રહી છે, રિક્ત રહી વ રિક્ત, ખ્યાલ આવે છે. તો અહીંયા કે છે, એ ઉદાહરણ આપ્યું, અગાધ જલ વાલે સમુદ્ર કોઈ દાવાનલ શોક લેતા હૈ, અતઃ જીતે શત્રુ દબાએ રહેતે હૈ ઉસે શાંતિ કેસે હો સકતી હૈ, જીતે શત્રુ દબાએ રહેતે હૈ ઉસે શાંતિ કેસે હો સકતી હૈ. શત્રુ કો દબાયા હૈ, સમજાય છે, તો એને શાંતિ ક્યાંથી મળશે, એમ કે છે. જિનકે રંજે માત્ર ભી શત્રુ, બહુ સરસ લાઈન છે, બેટા બહુ સરસ લાઈન છે, જિનકે રંજે માત્ર ભી શત્રુ નહીં છે વે હી નિશ્ચિંત રહ સકતે હૈ. જે જીવો ના અંતરમાં રંજ માત્ર શત્રુ નથી, એક જીવો જગતમાં નિશ્ચિંત રહી શકે. કોણ દેખાય છે એવા, બોલો કોણ દેખાય છે એવા, રંજ માત્ર શત્રુ નથી, શત્રુનો અંશ નથી, અને શત્રુનો અંશ નથી રહ્યો, એવા ખાલી આપણી સામે હમણાં તો હરિહંત અને સિદ્ધ ભગવાન છે. પોઈન્ટ ચાલે છે, સંપૂર્ણપણે ઘાતી કર્મનો નાશ અયન અને અઘાતીનો પણ નાશ સિદ્ધ ભગવાને કરી લીધો છે. એ ધ્રુવ અચલ અનુપમ ગતિને પ્રાપ્ત જે સિદ્ધ ભગવાન છે, એ જ ખરેખર નિશ્ચિંત અને નિરાકુર. આપણે વાત કરી છે ને કે બધા જગતના જીવોને શું જોઈએ છે, તો કે સુખ, અને સુખ પણ કેવું, તો કે સાચું. કેટલા વિશેષણ લગાવ્યા હતા ને, સમજાય છે, સુખ કેવું, તો કે સાચું. પછી એ સુખ કેવું હોય તો પરિપૂર્ણ, એ સુખ કેવું હોય સ્થાયી નિત્ય, પછી એ સુખ કેવું હોવું છે અનાકુર, પછી એ સુખ કેવું હોવું છે અવ્યાવાદ અને અતિન્દ્રિય. અતિન્દ્રિય અવ્યાવાદ એટલે કોઈ બાધા વગર અનાકુર, અને પછી એમાં થકાન ન લાગે, નિત્ય હોય, સાચું હોય, પરિપૂર્ણ હોય, કાયમ રહે, એવું સુખ જયારે મળશે અને એની પૂર્ણતા પ્રગટ થશે ત્યારે ખરેખર જીવ નિશ્ચિંત રહી શકશે જગતમાં. ત્યાં સુધી જીવ નિશ્ચિંત નહીં રહી શકે. મુનિરાજને લઈ લેવા, સંજયને કસાઈ સંબંધી જે પણ વિકલ્પ એમને ભૂમિકા અનુસાર થાય છે. આપણને લાગે કે આચાર્ય દેવ શાસ્ત્ર લખે છે, શાસ્ત્ર લખે, આપણને એક ઈચ્છા છે, આપણને એક વિકલ્પ છે, અને આ વિકલ્પ કલ્પન અને સ્વરૂપની આનંદ, સ્વરૂપના આશ્રયથી જે આનંદ શાંતિ છે એને બાળીને બહાર આવ્યા છે. એટલે એને સમજાય છે કે એને છોડીને બહાર આવ્યા છે. ખ્યાલ આવે છે? એટલે એ પણ એક વિકલ્પ છે. તો કે છે કે જિનકે રંજ માત્ર ભી શત્રુ નહીં હૈ વે હી નિશ્ચિંત રહ સકતે હૈ. યહ આશા તો પ્રબળ શત્રુ હૈ, इसके होते हुए शांति कैसे हो सकती है. एक पची एक इच्छा, एक पची एक तृष्णा, एक पची एक विकल्प, एक पची एक संकल्प, एक पची एक कर्ता बुद्धि निधारा निरंतर के ये टोटली जीवनो उपयोग पोताना स्वभाव थी. स्वभाव की खबर नहीं, अंदर में स्वभाव में बनेला आनंद नो स्वाद चाखियो नहीं, अनाकुरता निराकुर सुख कोने कहवाय एनी खबर नहीं. સુખ જોઈએ છે અને સુખ ને મેળવવા માટે અનેક ઉપાય કરે છે. એ ઉપાય તો કરે છે પણ એ ઉપાય બધા ખોટા કરે છે. એટલે જીવને સુખ તો મળતું નથી અને અનેક પ્રકારની ઈચ્છાઓ કરીને વિચાર ગતિ ચોરાયેલા યોનિઓમાં ભ્રમણ કરીને નિગોદમાં ચાલે. બહુ સમજદારી વાત છે. આપણે કેટલી વાર વાત લઈએ છે અને ઘડી ઘડી લઈએ તો પણ વાંધો નથી, કારણ કે આના પર વિચાર કરવો. ત્રસ્ત પર્યાય જીવને બહુ જ અલ્પ સમય માટે મળે. ખાલી બે જ જગ્યા એવી છે જ્યાં જીવ અનંત કાળ ગયા પછી રહે છે. અનંત કાળ, અનંત કાળ રહેવાનો ખાલી બે સ્થાન, એક નિગોદ અને એક સિદ્ધાંત. ત્રીજી કોઈ જગ્યા નથી આખા વિશ્વમાં કે જીવ અનંત કાળ રહી શકે. આપણે હમણાં ધ્રુવના અર્થમાં લીધું ને કે ચારેવ ગતિ કેવી છે, અધ્રુવ છે. ચારે ગતિમાં જઈને પોતાનું નામ કપાવી ના આવ્યો કોઈએ. સમજાય છે? તેત્રી સાગર એ તો ઉત્કૃષ્ટ અને અત્યારે સિવાય તો 31 સાગર નરકમાં 33 સાગર, એનાથી વધારે કોઈ જીવ કોઈ પણ ગતિમાં રહી શકતો. ખ્યાલ આવે? એક જ સ્થાન એવું છે કે જીવ પોતાના સ્વભાવમાં અનંતકાર પર્યાય રહે, અનંતકાર રહી શકે. મને લોજિકથી તમે કહો, કોઈ પણ ધાર્મિક એક્ટિવિટીમાં અશુભ છોડો, ચલો શુભ લો, સ્વાધ્યાય છે, કરાવો, સાંભળો, કરો, ભણો, ભણાવો, પૂજા કરો, વિધાન કરો, અને કોઈ પણ કોઈ પણ ચિંતન મન, સમજાય છે, શાંતિથી બેસીને પોતાના સ્વભાવનું ચિંતન કરો. કોઈ પણ પરલક્ષી એવી કોઈ પણ શું કહેવાય એક્ટિવિટી કહો કે કોઈ પણ એવું કાર્ય કહો કે જીવનો ઉપયોગ એમાં નિરંતર રહે. ના રહી શકે. કર્ણા નિયોગ તો કેટલું ગજબ કહે છે, હર અન્ન મુહૂર્તમાં શુભમાંથી અશુભ ને અશુભમાંથી શુભ ઉપયોગ નિરંતર બદલાયા કરશે. તો નહીં ચાહે તો પણ બદલાશે, પણ એક વાર અંદરમાં શુદ્ધ સ્વભાવનો આશ્રય લીધો અને પછી છળતો ગયો અને પછી થરીઠામ થઈ ગયો અને એમાં લીન થઈ ગયો, અભેદ થઈ ગયો, ઉપયોગ વિજ્ઞાન ગણ થઈ ગયો, તો સાથી અનંતકાળ સુધી પછી અંદરથી બહાર આવવાનું નામ. ખ્યાલ આવે? ગયા વખતે સ્વામિનારાયણનો ક્લાસ હતો, બહુ સરસ ક્લાસ હતો અને સંખ્યામાં પછી આપણે થોડું એમાંથી લીધું હતું કે અનંત જીવો છે અને એમાંથી નિગોદ સોરીમાં જીવ સૌથી વધારે ત્રણ ગતિ છે ને, તો દેવ નારકી અને મનુષ્યમાં તો અસંખ્યાત જીવો છે. મનુષ્યમાં પણ સમુચ્ચય મનુષ્ય અસંખ્યાત છે. ગર્ભજ મનુષ્ય તો 29 અંક પ્રમાણે છે. કોઈ સમજાય છે? તો બીજા ત્રણ ગતિ દેવો અસંખ્યાત છે, દેવો અનંત નથી. ચારે ગતિ ચારે પ્રકારના દેવોને લેવો તો પણ દેવો કેટલા છે અસંખ્યા, નારકીઓ કેટલા છે સાથે નરકના નારકીઓ અસંખ્યા, અને મનુષ્ય પણ ટોટલ કરો તો અસંખ્યા. તો ટોટલ જીવની રાશિમાંથી ત્રણ ગતિના જીવોને કાઢી નાખો તો પછી સૌથી વધારે અક્ષય અનંત, અક્ષય અનંત અને અક્ષય અનંત. અક્ષય અનંત એટલે કે જેનો અંત છે, જેટલા આપણે મુનિવર્ત અનંત વાર ધારણ કર્યું તે અક્ષય અનંત છે, કારણ કે એનો એન્ડ ભગવાને જોયો છે. જીવો છે ત્રણ ગતિના જીવોની વાત કરીને, તો કે તિર્યંત ગતિના જે જીવો છે એ તિર્યંત ગતિના જીવોની ટોટલ સંખ્યા કેટલી છે? અક્ષય અનંત. એન્ડ જ નથી એનો, એન્ડ નથી તો કેવી ભગવાન કેવી રીતના જોશે? કોઈ સમજાય છે? અને એના પછી અગર કોઈ અક્ષય અનંત ની કેટેગરીમાં જશે તો સિદ્ધ ભગવાન. નેક્સ્ટ સેકન્ડ સૌથી વધારે અને સિદ્ધ ભગવાન ટાઈપ ઓફ જીવ એક તો ચિલન અને પછી સિદ્ધ ભગવાન. કારણ કે સોમીના સમય ચતવા જાય છે તો બરાબર એક 45 લાખ સિદ્ધિશિલા પર એક 45 લાખ યોજન સિદ્ધિશિલા ના એક એક પ્રદેશ ઉપર ત્યાં અનંત અનંત સિદ્ધ જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ. એટલે બહુ મહિમા આવે કે સેકન્ડ રાખી એ સિદ્ધ ભગવાન બરાબર છે. જો હવે આપણે આમાંથી આ વાક્ય અને પછી ઓલા પ્રેઝન્ટેશન પર આવીને પછી પૂરું કરે. જો જેસે હવે ભાવાર્થ વાક્ય જેસે સમુદ્ર મે જલ અગાધ હૈ ઓર બડવાન કી અગ્નિ થોડી હૈ તો ભી વહ ઉસે જલ કો ઉસકે જલ કો સોખ લેતી હૈ. અથવ જબ થોડે સે ભી શત્રુ કમજોર શત્રુ કે સદભાવ મે ભી નિરાબાધતા નિર્વિઘ્નતા નહીં હોતી તો આશા કે અભાવ બિના નિરાકુલતા કેસે હો સકતી હૈ. કોઈ સમજાય છે? યદી કદાચિત તું સમજેગા કે મેરે તો સંયમ આદિ ગુણ પ્રબળ હૈ. હવે મુનિરાજ શિષ્યને કહે છે, આચાર્ય શિષ્યને સંબોધન કરે છે. શું સંબોધન કરે છે શિષ્યને? કે અગર તું વિચારે છે કે મેરે તો સંયમ આદિ ગુણ પ્રબળ હૈ, આશા મેરા ક્યાં બિગાડી, પરંતુ એસા નહીં વિચારના ચાહીએ. સમુદ્ર અતિ ગંભીર થા તો ભી ઉસે જરા સી બડવા નલે શોક લિયા. એટલે કેટલી પ્રબળ હશે બડવા નલ અગ્નિ કે સમુદ્ર ને સોખી લીધું. સમજાય છે? અતઃ આશા રૂપી તીવ્ર અગ્નિ આવી મને કમ્પેરિઝન કરે આશા રૂપી તીવ્ર અગ્નિ સંયમ રૂપી સમુદ્ર કો અવશ્ય હી શોખે है ना. इसीलिए आशा का सर्वथा नाश करने का प्रयत्न करना चाहिए. वही ख्याल में है आशा का सर्वथा नाश करने का प्रयत्न करना चाहिए. जीव जितना कितना बड़ा उदाहरण वर्तमान युग में मुनि राजू माटे पर आए जो कोई अन्यथा बात ना समझी परंतु जो हकीकत है तो हकीकत है. જેવી રીતના મુનિરાજો હે આવે છે ને કે તરબૂચ આહારમાં લેતા હોય અને એનો સ્વાદ જરા પણ અધિક થઈ જાય આત્મા કરતા તો કેવી કેવી વાતો આવે છે કે એમાં જઈને ઇયર થઈ જશે અને કોઈ સ્ત્રીના વાળ પર મોહી થઈ જાય તેમાં જઈને જૂ થઈ જશે. ખ્યાલ આવે છે? પછી આવે છે ને કે કોઈ આનકન્યા નિદાન બંધ માં પણ જીવને કેવા કેવા બહુ કરવા પડે છે હે. અને પછી આવે છે એક ઉદાહરણ હજી કે કુંભારની દીકરી ઉપર મોહિત થઈ ગયા. નામ ભૂલી જાઉં છું આચાર્યનું. છઠ્ઠા સાતમા સ્થાનમાં ગીતા બોલો એ કુમારની દીકરી ઉપર મોહિત થઈ ગયા અને સંયમ માર્ગ છોડી દીધો અને પછી લગ્ન કરી દીધા અને પછી આચાર્યના સંઘમાં કોઈ એવી ચર્ચા થઈ અને એ ચર્ચામાં પછી આચાર્ય કીધું કે ભાઈ એમને આ આન્સર ખબર હશે ઉત્તર ખબર હશે તો ત્યાં જઈને પછી એમની પાસે જાય છે. હજી તો ત્યાં પીટી કમાન્ડર લટકાવેલા હોય છે અને પછી એમને એટલો અહોભાવ આવે છે કે મેં આવું કાર્ય કર્યું તો પણ આજે સંઘમાં મને યાદ કરે છે અને એમ કરીને પાછો વૈરાગ્ય આવે છે અને પાછા એ સંયમના માર્ગમાં ચાલ્યા જાય. એટલે શું કહેવા માંગે છે અહીંયા કે કેટલી અલર્ટનેસ અને કેટલી અવેરનેસ હરેક ભૂમિકા અને ગણસ્થાનમાં જે જીવ છે એને રાખવી પડે. હવે અહીંયા મુનિરાજને કહે છે કે તું સંયમ માર્ગમાં છે તો પણ તું સાવધાની રાખજે તો આપણી માટે બોલો પોઈન્ટ સમજાય કે ખ્યાલ છે? હા 2, 5, 10, 20, 25 ખબર નહીં કોનું કેટલું આવ્યું છે બાકી છે કેટલો ટાઈમ લાગશે પૂરું થતા બોલો. જેટલું આયુષ્ય ગયું એટલું તો હવે બાકી નથી ને આપણું. જેટલું જેનું ગયું એટલું હવે એટલું તો નથી, એનાથી તો ઓછી છે ને. અને કેટલી અનિશ્ચિતતા છે. તો અહીંયા કહે છે કે ભાઈ હવે જેટલો સમય તારી પાસે છે એટલો સમય તું બુદ્ધિપૂર્વક આ તત્વ જ્ઞાન તત્વ અભ્યાસ તત્વ નિર્ણય માટું લગાવી. ઘણી વાર છે ને આપણે સમજીને પાંચ સમયનું સ્વરૂપ સમજ્યા તો આપણે શું કરીએ ખબર છે? આપણે એનો યથાર્થ ભાવ ના સમજીએ. પાંચ સમયનો પણ યથાર્થ ભાવ આપણે નથી સમજતા. ઘણી વાર આપણે એમ કહીએ કે કાર્ય નથી થતું, કાર લબ્ધિ નથી આવી. કાર લબ્ધિ આવશે ત્યારે કાર્ય થશે. તો કોના પર આપી દીધું? તમને લોકોને સમજાય છે અને તો કોના પર આપી દીધું? કાવ્ય અને પછી ક્રમવત પર્યાયની વાત સમજીએ તો શું થતું કહીએ? ભવિષ્ય હોનહાર જયારે જે પર્યાય થવાની હશે તો થશે, તો તેમાં પણ આવી દીધું હોનહાર. એવા યોગ્ય નિમિત્ત ક્યાં છે? સમૂહ જયારે નથી, જીવે ગણી નથી, તો ક્યાં લખી દીધું? અને પછી શું કહે કે પુરુષાર્થ તો કરીએ છીએ, અમે પુરુષાર્થ તો કરીએ છીએ, બધું સમજીએ છીએ. અરે ભાઈ, પણ આ તારો યથાર્થ પુરુષાર્થ અનુભવ માટે છે જ નહીં. સ્વભાવને ઓળખવો એ પુરુષાર્થ છે, વેદ વિજ્ઞાન કરવું એ પુરુષાર્થ છે, પ્રજ્ઞાની પટકલી એ પુરુષાર્થ છે. કોઈ સમજાય છે? અંદરથી એવો પુરુષાર્થ નહીં ઉપરે, સમ્યક સમીચીન અનુભવ કરવા તો કેવી રીતે કાર્ય થશે? એટલે જીવ આ બધા તત્વજ્ઞાનના સિદ્ધાંતોને સમજીને પણ એમાં ભરવા જાય. એટલે માટે ટોડલમાંથી સાવે સાતમો અધિકાર લખવો પડ્યો. અમે હવે વાંચીએ છીએ, હું તમને સિરિયસલી પાછો રિક્વેસ્ટ કરીશ કે સાતમો અધિકાર અને એમાં પણ બધા જ પ્રકરણ બહુ જ ચાલે છે, પણ જે વ્યવહારા ભાતી મિથ્યા દ્રષ્ટિ જીવ અને એમાં પણ આખું ચેલો વાંચવાનો તમને સમય ના હોય તો એમાં પણ ખાલી બે ટોપિક દ્રવ્યલિંગી મુનિ રાજનું શ્રદ્ધાનું અન્યથાપણું, બે ટોપિક દ્રવ્યલિંગી મુનિરાજની એટલે કે આપણે પૂર્વમાં દ્રવ્યલિંગી બનીને જે શ્રદ્ધાનું અન્યથાપણું રહી ગયું છે એનું જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે ઇટ ઇઝ સો બ્યુટિફુલ અને એટલા તર્કથી ત્યાં પંડિતજીએ સમજાવ્યું. પોઈન્ટ સમજાય કે ખ્યાલ છે? એક તર્ક ખાલી કહું તમને, બહુ મજા આવું સાંભળવાની. ત્યાં એક તર્ક આપ્યો. શું તર્ક આપ્યો? કે બધું વર્ણન આવ્યું અને વર્ણન કરીને પછી એમ કહે છે કે સાંભળજો જરા ધ્યાનથી, ચતુર્થ પંચમ ગુણસ્થાન વર્તી ચતુર્થ વાળા અસંયમી અને પંચમ વાળા એક દેશ સંયમી. બરાબર છે? તો ચતુર્થ પંચમ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ કરતા પણ દ્રવ્યલિંગી મુનિરાજ હિન છે એમ. ચતુર્થ પંચમ સ્થાન વર્તી કરતા તમે એમને હીન કેમ કહો છો? કારણ કે તર્ક ત્યાં શિષ્ય આવી છે. અરે શિષ્ય કોણ? ટોડલમાંથી પોતે. અરે શિષ્ય કોણ? પ્રશ્ન ભલે ઉભા કર્યા, શિષ્યનો શંકા, શિષ્યની શંકા, શિષ્ય. તો શિષ્ય કોણ? ટોડલમાંથી પોતે શિષ્ય. તો ત્યાં પ્રશ્ન આવ્યો, પ્રશ્ન શું આવ્યો કે ભાઈ તમે સમજો, તમે એમને ચતુર્થ અને પંચમ ગુણસ્થાન કરતા હું કહો છો, પણ તમે જરા સમજો તો ખરા, દ્રવ્યલિંગી મુનિ સમજાય છે અગિયારમી ગ્રેવિક સુધી જાય અને આ ચતુર્થ પંચમ સ્થાન વર્તી જે જીવો છે એ જીવો તો સોળમા સ્વર્ગ સુધી જાય છે. પ્રશ્ન સમજાયો? અત્યારે પ્રશ્ન સમજાયો? શું કીધું? કે તમે મેં હિ ના કહી શકો. કેમ? કારણ કે આ તો ઉઠી જાય છે અને આ તો સોળમા સ્વર્ગ સુધી જાય છે. તમે એમને પછી ત્યાં લખ્યું શિષ્ય પ્રશ્નમાં કે તમે એમને ભાવલિંગી કરતા હિન કહો તો હજી સમજાય ના સમજાય? ભાવલિંગી કરતા તમે એમને હિન કહો, પણ દ્રવ્યલિંગી કરતા તમે, અરે સમજી કરતા હિન ના કહો. પછી ટોડલમાંથી નો જવાબ, જે બ્યુટિફુલ જવાબ છે, તમે સામીને ખુશ થઈ ગયા કે મને એક્ઝેક્ટ શબ્દો યાદ નથી પણ ભાવ યાદ છે. દ્રવ્યલિંગી મુનિરાજના જીવનમાં અને ઘણી અલ્પ કચાઈરૂપ પ્રવૃત્તિ છે અને સમ્યક વ્યક્તિના જીવનમાં તીવ્ર કચાઈરૂપ પ્રવૃત્તિ, છ મહિના લક્ષ્મણના મુર્દાને લઈને ચાલતા હોય રામચંદ્રજી અને તમારે ત્યાં એમ નક્કી કરવાનું એમ સ્વીકાર કરવાનો કે આ સાહિત સમ્યક દ્રષ્ટિ છે, આ એજ બહુમાં મોક્ષે જવાના છે, આગળ મુનિઅવસ્થા ધારણ કરવાના છે, કેવી રીતે તમે કરો બોલો? તો કે છે કે સમ્યક દ્રષ્ટિ જીવના જીવનમાં કચાઈની અધિકતા હોવા છતાં અને અહીંયા કચાઈની મંદતા હોવા છતાં, કોઈ સમજાય છે? કોઈ પકડજો. શું પકડાયું? કે ભાઈ તું કચાઈની તીવ્રતા ને મંદતા ને પરિણામની તીવ્રતા ને મંદતા ને ક્રિયાથી જોશે તો તું જ્ઞાનીનો નિર્ણય જ નહીં કરી. ભલે અહીંયા કચાઈની મંદતા, ભલે અહીંયા કચાઈની તીવ્રતા છે તો પણ સમજાય કે અભિપ્રાયમાં સમ્યક દ્રષ્ટિ જીવના અભિપ્રાયમાં રંજ માત્ર પણ કચાઈ કરવાનો અભિપ્રાય ન હોવાના કારણે એ જીવ દ્રવ્યલિંગી કરતા માન છે અને અમને કચાઈની મનતા હોવા છતાં પણ ટોટલ અભિપ્રાયમાં હું આનો કરતા છું ને કરવાનો અભિપ્રાય છે એટલે માટે હું તમને હું કહું. ગઈકાલે મેં દાદરમાં ઉદાહરણ આપ્યું, તમે જે સમજો, એક એક હર્યું ભર્યું ઝાડ છે, વૃક્ષ છે, ફૂલ ફળ તારી પાંદડા એકદમ હરી ભરી છે, અને એક છે વૃક્ષ છે પણ હજી નથી ડાળી ઉગી, નથી સરખા પાંદડા છે, નથી ફૂલ છે, નથી ફળ છે. બરાબર, તમને કયું ગમશે જોવામાં? તમે કોને લેટર કહેશો? બોલો જલ્દી, એને કહેશો ને. હવે જો એ જ તમને પોઈન્ટ નું કે એ જે ઝાડ છે એને નીચેથી ઉકેલી નાખ્યું છે, મૂળિયામાંથી ઉકેલી ફેંક્યું છે, એટલે ઉકેલી દીધું છે અને ઉભું છે, અને આ મૂળિયા સાથે જોડાયેલું છે. ધારાની સમજાય છે? મૂળિયા સાથે જોડાયેલું છે પણ હજી ફૂલ ગ્રો નથી થયું, એટલે માટે આવું દેખાય. બે બે સમજાય છે? આ ફૂલ ગ્રો નથી થયું પણ આજે ગ્રો નથી થયું પણ મૂળિયા સાથે જોડાયેલું હોવાના કારણે એ ભવિષ્યમાં ગ્રો થશે, અને આ ગ્રો થયેલું હોવા છતાં પણ ભવિષ્યમાં મૂરઝાય. ઉદાહરણ સમજાય છે? ખ્યાલ આવે છે? એક્ઝેક્ટલી એવી રીતના અહીંયા સંયમ હજી ભરી છે ને, આટલી આવી મૂળગુણનું પાલન લગાડો, બધી બધી ડાળીઓ લગાડો, અને અગિયાર નવ પૂર્વનું જ્ઞાન પંચ મહાવ્રત ડાળીઓ લગાડો બધી, પણ અને દંશન બોલો ગમો નથી, સ્વભાવ સાથે અભિપ્રાય જોડાયો નથી, અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ નથી, તો બોલો એક નો ટાઈમ. અને આ કાંઈ નથી દેખાતું. ચતુર્ભાંતિ તમે કીધું, સમય દ્રષ્ટિ સમય દ્રષ્ટિ, અરે હા, અને આ કરવા મને ગુરુજી શીખવાડી કે આ તારે સમય દ્રષ્ટિનો આ રીતે નિર્ણય કરવો પડશે. સી વી અન્ડરસ્ટેન્ડ, વી આર મેજરિંગ અવર સેલ્ફ, જજિંગ અવર સેલ્ફ એન્ડ અધર ઓનલી ઓન ધ બેઝ, ઓનલી ઓન ધ બેઝિસ ઓફ ટી એન્ડ પ્રણવ. બહુ ઓછી શિક્ષણ જ્ઞાન વિના દીધા બીજાને જવા દો. આપણે પોતાના સેલ્ફને ક્રિયા અને પ્રણવથી મેજર કરીને સંકલિત થઈ રહી છે. બે ક્લાસ લીધા દિવસ, મારી વાત, ચાર ક્લાસ લીધા, બે ક્લાસ લીધા, આટલા વર્ષ પછી યુ બહુ સરસ, અરે વાર જીવન બહુ સરસ ગઈ. ધીસ ઇઝ નોટ અ મેજરમેન્ટ. આ ઇન્નરથી જે ટકલું પણ છે અભિપ્રાયની અલર્ટનેસ રાખવી પડે. બરાબર ભૈયા, થોડા બહુ નિકાલ દેના આપણે પાસે. જો બહુ સરસ ત્રણ સ્લાઇડ કરવાની કોશિશ કરી છે, ગુરુજીના પ્રવચન ચાલશે સેકન્ડ ગાથા ઉપર, પણ એ સ્લાઇડના માધ્યમથી તમને થોડું ઇઝી થઈ જશે, એને થોડું છૂટું પાડીને આપણે સમજવાની કોશિશ કરી. જે હવે સમય સમજાયો ને કે પહેલી ગાથામાં આવ્યું ને, પહેલી ગાથા શું છે? પહેલી ગાથા ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વે વંદી કહું શ્રુત કેવલી કથિત સમય પ્રાભુ. આવ્યું ને શબ્દ સમય. તો હવે બીજી ગાથામાં કે પહેલા સમજો કે સમય કોને કહેવાય. ઓકે, અને આમાં નથી પણ હું તમને ખાલી કહું, ગુજરાતી આજનું પ્રવચન, આજનું પ્રવચન સમ વત્તા અય. આવ્યું ને, સમ એટલે સાથે, અને અયમાં બે અર્થ કર્યા, અયમાં બે અર્થ, અય ધાતુમાં બે અર્થ કર્યા. એક કર્યું ગમન, ગમન, અને અગર તમે પરણમન લો, અગર તમે ગમન લો તો છ દ્રવ્ય જેવા, જે ત્રીજી વાત સમજે સમજે કરાવી થઈને. ઓકે, થોડું પાસ આવું છું, આપણે ગુજરાતીના પ્રવચનમાં બધું સાંભળો. અને અગર ગમન અયનો અર્થ ધ્યાન લો તો જીવ દ્રવ્ય જેવા, સમ વત્તા અય. સમજાયું દીકરીને? સમ વત્તા અય, તો સમ નો અર્થ શું? એકી સાથે, જે જાણે અને પરમે તો જીવ. સમજાય કે? અને જે પરમન કરે તો પાસ કરે. આટલી વાત એકદમ ક્લિયર થઈ ગઈ સમયની? ઓકે, ચલો. હવે હવે જો તમે પ્રેઝન્ટેશન સમય કાળ ગાથા બેનો સાર, બરાબર છે, ફર્સ્ટ લાઈન કાઢશો. ફર્સ્ટ લાઈન જો હવે ફર્સ્ટ લાઈનમાં ફટાફટ તમે એના જે પ્રવેશ જોઈ લો, થોડું શોર્ટમાં કરું છું, તમે પછી ડિટેલમાં એનો અભ્યાસ આપણે બધા કરશો. બરાબર, હવે જો સૌથી પહેલા શું ચાર શબ્દ છે, બહુ ગજબ છે. આ ચાર શબ્દના આધારે આખા સમયકાળની રચના. ઓકે, તો જો સૌથી પહેલા શું છે? સમય. આ બધું થઈ ગયું છે એટલે જસ્ટ આપણે એને રિવાઇઝ કરીએ છીએ, નથિંગ ઇઝ ન્યૂ. કદાચ યંગસ્ટરને થોડુંક નવું લાગે તો તમે સમજવાની કોશિશ કરજો. ઓકે, સમય. અહીંયા સમય એટલે જીવ નામક પ્રમાણની વિષયભૂત વસ્તુ. વાય? બીકોઝ અહીંયા સમયમાં અયમાં શું લીધું? પરણમન અને જાણવું બે. તો બીજી ગાથામાં સમય એટલે જીવ નામક પદાર્થ, ત્રીજી ગાથામાં સમયનો અર્થ શું? એ દ્રવ્ય લે છે. સમજાય છે ને? ખ્યાલ આવે છે? તો શું લીધું? સમયનો અર્થ લીધો કે જીવ નામક પ્રમાણની વિષયભૂત વસ્તુ. એમાં પછી ત્રણ આવ્યા, પ્રમાણ એટલે દ્રવ્યસર, ગુણસર, પર્યાયસર. બરાબર બધાને ખ્યાલ આવે છે? અને પછી એની બાજુમાં જુઓ સમય સાર, સમયમાં કોણ રહેલું છે? સમયમાં, બાજુમાં જોજો, એટલે 25 વાર સમય પર સમય છે. ચાર શબ્દ સમય, બોલો બધા, સમય, સમય કાળ, પ્રસમય, પર સમય. બસ આની બહાર હું નથી. This is my boundary, મારી મર્યાદા, મારી સીમા. Nothing will come from outside in this, અને આનાથી આમાંથી બહાર કાઢી લઈ જાય. બરાબર, આટલી વાત સમજાઈ ગઈ? તો સમય શામાં સીધું, સમયમાં રહેલો શુદ્ધાત્મા. અને પછી શું છે? દ્રવ્ય કર્મ, મો કર્મ, ભાવ કર્મ થી રહિત જે શુદ્ધાત્મા, બરાબર, નાસ્તિકને અસ્તિક. શુદ્ધાત્મા કેવો છે? તો આ સંપૂર્ણ દ્રવ્ય કર્મ, મો કર્મ, ભાવ કર્મ થી રહિત છે. હવે જો આગળ નીચે જુઓ તમે, સ્વ સમય છે, શું છે? આત્માની. હવે બોલો, અમે આપણે વાક્ય બોલ્યા ને, સમય, જે સમય છે એને ક્યાં લગાડવો? સમયને સમજીને. સમય સારનો આશ્રય સમજશે કોણ? પર્યાય. સમય નામની વસ્તુ છે, અંદર સમય સાર પણ છે, આ વસ્તુની સ્થિતિ છે. હવે સમજશે કોણ આ સ્થિતિને? પર્યાય. કોને? સમય. એને પણ સમજશે, અને સમયથી રહેલા બહારના પદાર્થોને પણ સમજશે કે આ હું નથી, આ મારી બાઉન્ડ્રી છે. બરાબર છે? સમયને સમજવાથી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય, સમયને સમજવાથી વસ્તુની સિદ્ધિ થશે. સમયને સમજવાથી પ્રમાણના વિષયની બહારથી અંદર પ્રમાણમાં આવતું. પરંતુ હવે સમયને સમજીને શું કરવાનું છે? સમય સાર નો આશ્રય. તો સમયને સમજીને શુદ્ધાત્મારૂપ સમય સાર નો આશ્રય લેશે તો પર્યાયમાં સ્વ સમય પણ, એટલે નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સાધક દશા, સાધ્ય દશા, મોક્ષ માર્ગ, અંતરાત્મા, પરમાત્મા, આ બધી દશા પ્રગટ થશે. અને પર સમય પણ ઉત્તર, પર સમય એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચાલી. સ્વ સમય એટલે ઘણીવાર સ્વ સમય એટલે હમણાં મારો સમય છે, હે, હમણાં એનો હે, એટલે પર સમય અમે મારો સમય નથી, હમણાં એનો સમય છે, પર સમય ત્યારે મારો સમય પણ આવશે, ભાઈ એવું નથી. સમય અને સ્વ સમય અને પર સમય શું છે? આત્માનું નિર્મલ પર્યાય છે, દેવ પર્યાય છે. સ્વ સમય નિર્મલ પર્યાય છે અને પર સમય અશુદ્ધ પર્યાય છે. અશુદ્ધ પર્યાય બહુ ગજબ, અશુદ્ધ પર્યાય હોય કે શુદ્ધ પર્યાય હોય, ઇરિસ્પેક્ટિવ ઓફ ધેટ, સમયસર અપ્રભાવિત રહે. સમયમાં રહેલો જે સમય સાર છે અપ્રભાવિત. બીજી રીતે કહીએ તો સમય એટલે પરિણામી દ્રવ્ય. ચલો દૂસરા બી નિકાલ દો આપ. જો સેકન્ડ સ્લાઇડમાં સમય શબ્દને બીજી ગાથામાં આચાર્ય દેવે 7 વિશેષણને 7 પોઈન્ટથી સમજાવ્યા. એકવાર આપણે રીડિંગ કરીએ 7નું એકદમ શોર્ટમાં શું કીધું, કોને સમજાવ્યા છે? આ 7 કોની માટે છે? સમય માટે. સમયનું ડિસ્ક્રિપ્શન આ કોણે કર્યું? અમૃતચંદ્ર આચાર્ય. કુંદકુંડ આચાર્ય દેવે તો ગાથામાં સમય સમય સારની કોઈ વાત જ નથી કહી, એને તો સમય પર સમયની વાત કહી. પણ અમૃતચંદ્ર આચાર્ય દેવે સમય સાર સમજાવતા પહેલા, એટલે સમય પર સમય ઉપર ટીકા લખતા પહેલા અમૃતચંદ્ર આચાર્ય દેવે સમય શબ્દને 7 બોલથી સમજાવ્યા. થોડું યાદ રાખવાની કોશિશ કરશો બધા સાથે, ખ્યાલ આવે છે? જો સૌથી પહેલા એ છે ઉત્પાદ, બહુ ફાસ્ટ લઉં છું, આવશે શાંતિથી બધી જ વાત. પણ આપણે એક વાર એને રિવાઇઝ કરીએ તો મગજમાં લે. હવે સમય શું લાગતું મગજમાં? પરિણામી દ્રવ્ય. એમાં રહેલો અપરિણામી નહીં, બરાબર છે? આમાં પરિણામી દ્રવ્યની વાત છે, પ્રમાણના વિષયની વાત. 7 રીતે સમજાવે છે જે આપણે 18 વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ, એના બધા જ ગોળામાં છે. ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત સત્તા સહી, બરાબર છે? ઉત્પાદ વ્યય અને ધ્રુવ, જે આ બે કે 3 પોઈન્ટમાં તો અનેકાંતમય વસ્તુ આપી સામે આવે છે. ઉત્પાદ વ્યય એટલે અનિત્ય અને ધ્રુવ એટલે નિત્ય. તો નિત્ય અનિત્યાત્મક જે વસ્તુ છે અનેકાંત. તો પરિણમીને બદલવું અને બદલવા છતાં પણ પરણન કરવું એ વસ્તુનું સ્વરૂપ છે, બરાબર છે? તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત સત્તા સહિત, પહેલો પોઈન્ટ ખ્યાલમાં આવ્યો, ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત સત્તા સહિત, બરાબર. હવે સેકન્ડ શું કીધું? કે જ્ઞાન દર્શન સ્વરૂપી ચૈતન્ય સ્વાભાવિક છે, બરાબર. તો હવે શું હાઈલાઇટ કર્યા? કે ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ધ્રુવયુક્ત સત્તા તું છો, પણ તારી વિશેષતા શું છે જેનાથી તું અલગ પડે છે બીજા 5 દ્રવ્યથી? તો કે તારી વિશેષતા છે જ્ઞાન. ધ્યાન દર્શન સ્વરૂપ ચૈતન્ય સ્વભાવ, આનામાં નથી ચૈતન્ય સ્વભાવ, તારામાં તું એવો છે, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ, જ્ઞાન દર્શન બે છે, નાના બે નથી, તો અનંત ધર્માત્મક એક અખંડ દ્રવ્ય. ખ્યાલ આવે છે ને? ઈઝી છે કે નહીં? અનંત દ્રવ્યાત્મક એક અખંડ દ્રવ્ય છે, ચલ જલ્દી. પચીસ વાયુ બોગજન અક્રમવર્તી, આપણે પછી કરશું, આમાં ખૂબ વિશ્લેષણ સરસ છે બધું. અક્રમવર્તી ગુણો, ગુણો કેવા છે? અક્રમ એટલે એક 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 પ્રદેશ પર અનંત ગુણ છે. અને અહીંયા ઉપર જ્ઞાન, પછી અહીંયા શ્રદ્ધા, નીચે ચારિત્ર, એવું નથી. તો જ્ઞાન ગુણો કેવા છે? અક્રમ. અને પર્યાય કેવી છે? ક્રમ, એક પછી એક. તો અક્રમ વર્તી ગુણો, ક્રમ વર્તી પર્યાયો છે યોગ. બરાબર, આ કોણ છે? સમય આવે છે ને, દેવ દ્રવ્ય પર્યાય, દ્રવ્ય પર્યાય એવો આવે છે. હવે બહુ ગજબ છે પાછું. સ્વ પર પ્રકાશક સામર્થ છે યુક્ત હોને તે બહુ ગજબ. અનેકાકાર હોને પર ભી એક, અનેક ને જાણવા છતાં પણ જ્ઞાન કેવું? અનેક રૂપ થતું નથી, અનેક જે જ્ઞાનમાં આવતા નથી, જ્ઞાન અનેક માં જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહીને એની સ્વચ્છતામાં એ અનેક ને જાણે છે. આટલી વાત સમજાઈ ગઈ? તો સ્વપ્ન પ્રકાશક ની વાત આવી. એના પછી બહુ સરસ, બહુ ઈઝી છે છેલ્લા બે પોઈન્ટ. અપને અસાધારણ ચૈતન્ય સ્વભાવ કે સદભાવ એવમ પર દ્રવ્યો કે વિશેષ ગુણો કે અભાવ કે કારણ પર દ્રવ્યો સે ભિન્ન હૈ. પર દ્રવ્યોના વિશેષ ગુણો, ઉદગલ, સ્પર્શ, ગંધવર્ણ, જડત્વ, અવગાનત્વ, ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, પ્રણવ હેતુત્વ, આ બધા છ બીજા પાંચ દ્રવ્યોના વિશેષ ગુણ છે. સમજાય? એના ગુણ કેવો છું? ભિન્ન છું. ભિન્ન હોવા છતાં પણ શું માનું છું? પોઈન્ટ સમજાય છે? મેં આને જગ્યા આપી, મેં આમ કર્યું, મેં આમ કર્યું, સમજાય છે? તો શું કરીએ છીએ આપણે? આ ભૂલ કરીએ. એટલે પહેલા સમયની સ્થાપના, એટલું બ્યુટી, બીજી વાત બહુ ગજબ, એટલું બ્યુટીફુલી સમયની સ્થાપના કરી. સમય આવો છે, પેલા તું સમય નહીં સમજે તો સમયસાર નહીં સમજાય, ને સમયસાર નહીં સમજાય તો સ્વ સમય પણ પ્રગટ નહીં થાય, ને સ્વ સમય પણ પ્રગટ નહીં થાય તો પણ સમયના અભાવની તો તું વાત જ ભૂલી. પછી ચાર ગતિ ચોરાશી લાખ યોનિઓમાં તું સમયમાં પર સમય પણ ઉત્પન્ન કરી 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 કરીને, એટલે સંસાર કી હોશિયારી. કેટલી વાર બોલવું? આ દિવસમાં 100 વાર બોલો. ક્યારે પણ કઈ હોશિયારી લાગે ને વારમાં, કરતા કરતા બુદ્ધિ થઈ જાય ને, તો શું બોલવું અંદરમાં? આનો હું કરતા નથી, આ હોશિયારી નહીં જોઈએ મને. વેદ જ્ઞાન કી હોશિયારી મોક્ષ થઈ જાય, સમ્યક જ્ઞાન કી હોશિયારી મોક્ષ થઈ જાય, હે સ્વભાવ કી હોશિયારી પર દ્રવ્યો છે એક ક્ષેત્ર અવધાન બહુ ગજબ. લાસ્ટ પણ જો કેટલું સરસ છે, પર દ્રવ્યો છે એક ક્ષેત્ર અવધાન રૂપ છે અત્યંત મિલા હોવા હોને પર ભી. કેટલું સમજાવે છે કે જો તું મિસ્ટેક નહીં કર, શરીર, ઘર, કુટુંબ, અહીંયા દ્રવ્ય કર્મ, મનોવર્ગણા, ભાષા વર્ગણા, આહાર વર્ગણા, મન, વચન, કાય, કારમાન વર્ગણા, તેજસ વર્ગણા, બધી વર્ગણા ના ફિનિશ્ડ પ્રોડક્ટ છે અહીંયા. પાંચે વર્ગણાના ફિનિશ પ્રોડક્ટ છે કે નહીં બોલો? એની વચ્ચે તું એક ક્ષેત્ર અવગણ રૂપે રહેવા છતાં પણ તારું સ્વરૂપ એનાથી ભિન્ન છે. સ્વરૂપ છે ચ્યુત નહીં હોને કે કારણ ગજબ. શું શબ્દ આવ્યો? તું કેવો છો? સંકોચ કિરણ ચિત્ત સ્વભાવ. કેટલી વાર એવું ચૈતન્ય સ્વભાવી, ચિત્ત સ્વભાવી અને જ્ઞાનાનંદ સ્વભાવી, તો એવું તારું સ્વરૂપ બધાની વચ્ચે રહેવા છતાં પણ બધાથી ભિન્ન છે. ચલો 2 મિનિટ હે, એક લાસ્ટ સ્લાઇડ લેલો, 2 મિનિટ મેં પૂરા કરીને. હવે ડિફરન્સ શું છે? આવી સ્વસમય હવે ઈઝી થઈ ગયું, એકદમ ક્લિયર થઈ ગયું. સ્વસમય કોને કહેવાય હે, અને પણ સમય કોને કહેવાય? ખાલી રીડિંગ કરી લઈએ. સમય સાર રૂપી આત્માના આશ્રયે પર્યાયમાં રત્નત્રયરૂપ શુદ્ધતાની પ્રાપ્તિ થવી. એ શું છે? સમય સાર છે અને એનો આશ્રય લેવાથી પર્યાયમાં રત્નત્રયની પ્રાપ્તિ એક સમય. સમજાય છે ને દ્રષ્ટિબેન, ભૂમિબેન બધાને? અને સામે શું આવશે કે જે પરિણામ ઉદગલના ઉદયમાં જોડાઈને રાગ દ્વેષ રૂપ પણમે, ઘોરા દ્વેષ રૂપ પણમે, આજની વાતોમાં ઈચ્છા રૂપે, કૃષ્ણા રૂપે અને પરણમે, એ પર સમય પણમે. ફટાફટ હવે ચલો સ્વ સમય બોલો, જલ્દી બોલો સાથે. સ્વ સમય નિર્વિકલ્પ, પર સમય ખાલી નિર્વિકલ્પ ના સમજી, નિર્વિકલ્પ માં જાય તો સ્વ સમય, પણ ઉપયોગ બહાર આવે ત્યારે જ્ઞાની, ઉપયોગ બહાર આવે ત્યારે પણ સ્વ સમયની શુદ્ધ ધારા ચાલુ. ઉપયોગ બહાર આવે ત્યારે પણ સ્વ સમયની શુદ્ધ ધારા ચાલુ છે, બરાબર છે? અને સામે છે પર સમય શું છે? સવિકલ્પ છે. સ્વ સમય શુદ્ધ ભાવ, પર સમય છો અને ફર્સ્ટ સમય આશ્રમ બન્યો. ફર્સ્ટ સમય છે મોક્ષ માર્ગ અને મોક્ષ, અને ફર્સ્ટ સમય છે સંસારમાં. ફર્સ્ટ સમય ના ઘરખાન 4 થી 14, અને ફર્સ્ટ સમય ખરેખર આચાર્ય ફર્સ્ટ સમય કયું ગુણસ્થાન છે. જ્ઞાની નો ઉપયોગ બહાર આવે છે તો તમે કહેશો ઉપયોગ બહાર આવે છે, જ્ઞાની ને રાગાદી થાય કે શુદ્ધ ધારા ચાલુ છે તો સ્વ સમય, ઉપયોગ અંદર જાય સ્વ સમય, પણ જ્ઞાની નો ઉપયોગ બહાર આવ્યો અને રાગાદી ભાવ થયા એ તો આચાર્ય એનો ખુલાસો કર્યો. દેશના આચાર્ય એને તમે સૂક્ષ્મ પર સમય કો તો કહો, સૂક્ષ્મ પર સમય છે, પણ અજ્ઞાની નો પણ સમય છે એવો પણ સમય કયો નથી, કારણ કે ત્યાં એકત્વ અભિભૂતિ નથી. બરાબર છે, બરાબર ગુણસ્થાન થયું. અચ્છા સ્વ સમય કઈ દશા છે? સાધક અને સાધ્ય. અને આ કઈ દશા છે? બાધક. અચ્છા આમાં ભાવ ઔક્ષમિક, ધર્મમય, કાયોક્ષમિક અને ચાલી, અને આમાં ભાવ વેરી ગુડ. આમાં અને આમાં સમજાય છે, આમાં અનાકુરતા અને પર સમયમાં બરાબર, અને પછી અંતરાત્મા અને પરમાત્મા, અને આ બહિરાત, અને લાસ્ટ આવ્યું આજના પ્રવચનમાં સસમય પણું નહીં ટીકામાં છે, સસમય પણું પ્રગટ કરવા યોગ્ય ઉપાદે છે, અને પર સમય પણું ત્યાગવા યોગ્ય છે. એટલે સમય જાણવા યોગ્ય છે, સમય સાર આશ્રય કરવા યોગ્ય છે, સ્વસમય પ્રગટ કરવા યોગ્ય છે, અને પર સમય પણું એનો અભાવ કરવા યોગ્ય છે. તેઓ પર સમય નો અભાવ થાય, સ્વસમય પ્રગટ થાય, સમય સારનો આશ્રય લઈએ એવી મંગળ ભાવના સાથે અમારા સાથે. નિજ નિધિ નિજ મેવતાની દ્વારકાની જીવાણી માતનો અંગતોના અનંત ઉપકારી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો વિતરાગીન શાસન સ્વામી ભાઈ ક્લાસ 2 મિનિટમાં ચાલુ.